એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. હું છું આપનો યજમાન વક્તા
અને હું છું નિષ્ણાત વક્તા. આપ સૌનું અભિવાદન.
આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેનું નામ સાંભળીને કદાચ એમ લાગે કે આ કંઈ બહુ અઘરું હશે, પણ એની અસર એની વાત બહુ ઊંડી છે. હેરોલ્ડ બ્લૂમનું પુસ્તક છે પ્રભાવની ચિંતા, કવિતાનો એક સિદ્ધાંત.
હા, ધી એન્ઝાયટી ઓફ ઇન્ફ્લુઅન્સ. અને નામ ભલે કવિતાનું હોય, પણ આ વાત ફક્ત કવિઓ પૂરતી નથી. હો,
બરાબર, એ જ મારે કહેવું હતું.
હા, આ તો કોઈ પણ વ્યક્તિ જે કંઈક નવું મૌલિક કરવા મથે છે ને, એ બધા માટે છે. લેખક, કલાકાર, સંગીતકાર, અરે બિઝનેસમેન પણ.
કારણ કે પુસ્તક એક મૂળ સવાલ પૂછે છે કે ભાઈ, જ્યારે મોટા મોટા લોકો બધું જ કરી ગયા છે, ત્યારે આપણે શું નવું કરીએ? આપણી પોતાની ઓળખ કઈ રીતે બને?
બિલકુલ. શું આપણા માટે કશું બચ્યું છે? શું બધું શ્રેષ્ઠ કામ પહેલાં જ થઈ ગયું? આ જે ડર છે ને, આ ચિંતા,
એ જ સર્જનાત્મકતાનું મૂળ છે એમ બ્લૂમ કહે છે. વિચિત્ર લાગે ને?
હા, પણ બહુ રસપ્રદ છે.
તો ચાલો ને આજે આ પ્રભાવની ચિંતાને જરા ઊંડાણથી સમજીએ, એના તાણાવાણા ઉકેલીએ. તો પહેલા એ કહો કે આ હેરોલ્ડ બ્લૂમ, જેમણે આટલો મોટો વિચાર આપ્યો, એ હતા કોણ? એમની વાતમાં શું ખાસ હતું?
હેરોલ્ડ બ્લૂમ અમેરિકાના બહુ મોટા સાહિત્યિક વિવેચક, 20મી સદીના, 1930 થી 2019 સુધી.
હા, યેલ યુનિવર્સિટીમાં હતા ને ઘણા વર્ષો.
હા, 4 દાયકાથી વધુ. અને તેમનું મુખ્ય કામ હતું પશ્ચિમી સાહિત્ય પર, ખાસ કરીને અંગ્રેજી રોમેન્ટિક કવિઓ, વર્ડ્સવર્થ, શેલી, કીટ્સ, એ બધા.
પણ બીજા ઘણા વિવેચકો હોય છે, બ્લૂમમાં એવું શું અલગ હતું? કેમ એમની વાત આટલી પ્રભાવશાળી ગણાય?
જુઓ, બ્લૂમ કવિતાને ખાલી શબ્દોની સુંદરતા કે ભાવની અભિવ્યક્તિ તરીકે નહોતા જોતા.
તો
કેવી રીતે જોતા હતા?
એ કવિતાની અંદર જે મનોવૈજ્ઞાનિક ખેંચતાણ ચાલે છે ને, જે સંઘર્ષ થાય છે, એને પકડતા હતા. અદ્ભુત યાદશક્તિ હતી એમની અને કવિતાની નસ પકડવાની સૂઝ હતી.
મનોવૈજ્ઞાનિક સંઘર્ષ એટલે એમણે સિગમંડ ફ્રોઇડના વિચારોનો ઉપયોગ કર્યો. જેમ ફ્રોઇડ કહે છે ને કે પુત્ર અને પિતા વચ્ચે એક અજ્ઞાત સંઘર્ષ હોય છે, ઇડિપસ કોમ્પ્લેક્સ.
હા હા,
બસ એ જ રીતે બ્લૂમે કહ્યું કે નવા કવિ અને એના પ્રેરણાદાયી જૂના કવિ વચ્ચે પણ આવો જ એક સંઘર્ષ ચાલે છે. પ્રેમ પણ હોય અને સ્પર્ધા પણ.
ઓહ,
એટલે કવિતા ખાલી પ્રેરણાથી નથી લખાતી, પણ એક અંદરની લડાઈનું પરિણામ છે. આ તો સાવ જુદી જ વાત થઈ.
બિલકુલ.
અને કદાચ એમ પણ કહી શકાય કે તેઓ પોતે પણ જે મોટા વિવેચકો હતા, એમના પ્રભાવ નીચે પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન કરતા હશે, એટલે આ ચિંતાને જાતે અનુભવી હશે.
હા, એ શક્ય છે, એનાથી એમને ઊંડી સમજ મળી હોય.
ચોક્કસ. તો પ્રભાવની ચિંતાનો મૂળ વિચાર જ એ છે કે આપણે જે માનીએ છીએ ને કે સાહિત્યિક પરંપરા એટલે ગુરુ શિષ્ય જેવો સંબંધ, શાંતિથી વારસો આગળ વધે.
હા, કે નવો કવિ વિનમ્રતાથી શીખે.
બ્લૂમ કહે છે ના, એવું નથી હોતું. ખાસ કરીને જે મજબૂત કવિઓ છે, જેમને ખરેખર કંઈક નવું પોતાનું કરવું છે, એમના માટે તો એમના મહાન પુરોગામી, એમના હીરો એ જ બોજ બની જાય છે.
બોજ? કઈ રીતે? પ્રેરણા તો સારી કહેવાય ને?
પ્રેરણા સારી, પણ એ પ્રેરણા જ્યારે એટલી હાવી થઈ જાય કે તમને લાગે કે હવે હું શું કરીશ, એમણે તો બધું જ કહી દીધું, ત્યારે એ ચિંતા બને છે. એક ડર કે હું એમની નકલ બનીને રહી જઈશ, મારી પોતાની ઓળખ નહીં બને.
અચ્છા, એટલે જેમની આપણે પ્રશંસા કરીએ એમનાથી જ ડરવાનું, એમના જેવું ન બની જાય એની ચિંતા? આ તો ખરેખર ગજબ છે.
હા, તો પછી આમાંથી રસ્તો કઈ રીતે કાઢવો? મૌલિકતા ક્યાંથી લાવવી?
એ જ સવાલ છે.
અહીં બ્લૂમનો સૌથી મહત્વનો અને કદાચ થોડો વિવાદાસ્પદ વિચાર આવે છે. એ કહે છે સર્જનાત્મક ખોટા અર્થઘટન દ્વારા, ક્રિએટિવ મિસરીડિંગ.
ખોટું અર્થઘટન એટલે ભૂલ?
ના ના, ભૂલ નહીં. આ જાણી જોઈને અથવા તો અજાણતા પણ એક સર્જનાત્મક પ્રક્રિયા છે. નવો કવિ જૂના કવિના કામને જાણી જોઈને ખોટી રીતે સમજે છે, એને તોડી મરોડીને રજૂ કરે છે.
પણ શા માટે?
પોતાની જગ્યા બનાવવા માટે. જાણે કહેવા માંગતો હોય કે તમે જે કહેવા માંગતા હતા ને એનો સાચો મતલબ તો આ છે, અથવા તમારું કામ અધૂરું રહી ગયું હતું, જુઓ હું એને પૂરું કરું છું.
વાહ, એટલે કે પરંપરાને ખાલી માથે ચડાવવાની નથી, એની સાથે કુસ્તી કરવાની છે, એને પડકારવાની છે.
બરાબર, એને નવો આકાર આપવાનો છે. એટલે આ ખોટું વાંચન એ નબળાઈ નથી, પણ નવા સર્જકનું હથિયાર છે પોતાની મૌલિકતા સ્થાપિત કરવા માટે.
સમજાયું. તો આ પુસ્તક મૂળભૂત રીતે નવા સર્જકનો એ હેતુ સમજાવે છે, પોતાના પુરોગામીના પ્રભાવમાંથી બહાર નીકળી પોતાનું સ્થાન બનાવવું, અને એ માટે એ કેવા દાવપેચ, કેવી રીતો અપનાવે છે.
એકદમ સાચું. અને બ્લૂમ આ દાવપેચ કે રીતોને 6 મુખ્ય પ્રકારમાં વહેંચે છે. એમને એ પુનરાવર્તન ગુણોત્તર કહે છે, રિવિઝનરી રેશિયોઝ.
6 રીતો. ઓકે, બધી યાદ રાખવી તો અઘરી પડશે.
હા, આપણે બધી ટેકનિકલ વિગતોમાં નહીં જઈએ, એ થોડું જટિલ છે, પણ એનો મૂળ સાર સમજી લઈએ. આ 6 રીતો એ બતાવે છે કે નવો સર્જક, જેને બ્લૂમ એફઈબી કહે છે.
એફઈબી એટલે નવો શિખાઉ.
હા, યુવાન કવિ કે સર્જક, તે પોતાના કાવ્યાત્મક પિતા એટલે કે પ્રભાવશાળી પુરોગામીના પ્રભાવને કેવી રીતે ઓછો કરે, કેવી રીતે એનાથી છુટકારો મેળવે, કે પછી એને જ પચાવી પાડે.
બરાબર. તો ટૂંકમાં 2-3 મુખ્ય રીતો કેવી હોય, દાખલા તરીકે?
જરૂર. એક રીત છે ક્લેનામેન, એટલે કે સ્વર્વ અથવા ઝુકાવ, સહેજ ફંટાઈ જવું. નવો કવિ જાણે પુરોગામીના રસ્તે ચાલતો હોય, પણ પછી અચાનક થોડું જુદો વળાંક લઈ લે.
જાણે કહેતો હોય કે તમે અહીં સુધી બરાબર હતા, પણ હવે મારો રસ્તો જુદો છે.
બરાબર, સાચો રસ્તો આ છે. આ એક સૂક્ષ્મ સુધારો કરીને પોતાની અલગ વાત કહેવાનો પ્રયાસ છે.
અરસપ્રદ. અને બીજી?
બીજી એક છે ટેસેરા. આનો અર્થ થાય પૂર્તિ કરવી. નવો કવિ જાણે એમ કહે કે પુરોગામીનું કામ અધૂરું હતું, હું એને પૂરું કરી રહ્યો છું.
પણ એ પૂર્તિ મૂળ વાતને બદલી નાખે.
હા, એ પૂર્તિ એવી હોય કે એ મૂળના અર્થને વિસ્તારીને કે બદલીને પોતાનું અર્થ સ્થાપિત કરી દે. જાણે કહે, પાયો તમારો પણ ઇમારત તો મારી.
આનું કોઈ ઉદાહરણ?
બ્લૂમ કહે છે કે કવિ વિલિયમ બ્લેકે મિલ્ટનના પેરાડાઇઝ લોસ્ટ સાથે કંઈક આવું કરવાની કોશિશ કરી હતી, મિલ્ટનના શેતાનને જુદી રીતે રજૂ કરીને.
ઓકે. અને ક્યારેક કવિ નમ્ર બની જાય એવું પણ કહ્યું હતું તમે.
હા, એ પણ એક ચાલ છે. એને બ્લૂમ કનોસિસ કહે છે, એટલે ખાલીપો કે સ્વવિલોપન. નવો કવિ પુરોગામી સામે ખૂબ નમ્રતા બતાવે, પોતાની શક્તિ ઓછી આંકે.
પણ એનાથી ફાયદો શું?
ફાયદો એ કે આમ કરીને તે પુરોગામીની જે વિરાટ છબી છે, જે ભયાવહ શક્તિ છે, એને પણ થોડી ઓછી કરી દે છે. એમને દેવતામાંથી માણસ બનાવી દે છે.
જેમ કે વર્ડ્સવર્થે મિલ્ટનની ભવ્ય શૈલી સામે પોતાની સાદી, લોકો સમજી શકે એવી ભાષા વાપરી.
સમજાયું. અને પેલું, કોઈ એમ પણ કહે કે મારી પ્રેરણા તો એમના કરતાંય ઊંચી છે?
હા, બિલકુલ. એ છે ડિમોનાઇઝેશન, પ્રતિ ઉદ્દાત્તતા. નવો કવિ દાવો કરે કે મારી પાસે તો કોઈ એવી દૈવી શક્તિ, કોઈ એવો સ્ત્રોત છે જે પુરોગામી પાસે નહોતો. મારી પ્રેરણા વધુ ઊંડી, વધુ મૂળભૂત છે. એટલે આ બધી અલગ અલગ રીતો છે પુરોગામીના પ્રભાવ સાથે કામ પાર પાડવાની. ચૂપચાપ સ્વીકારી લેવાની વાત જ નથી.
જરાય નહીં. હેતુ તો એ પ્રભાવને ઓળંગી જવાનો જ છે. અને સૌથી મોટી જીત ક્યારે ગણાય ખબર છે?
ક્યારે?
એ છેલ્લી રીત છે, એપોફ્રેડિસ, મૃતકોનું પુનરાગમન. જ્યારે નવો કવિ એટલો શક્તિશાળી બની જાય કે એની રચનાઓ વાંચીને આપણને એમ લાગે કે જાણે પેલો જૂનો મહાન કવિ આ નવા કવિની નકલ કરી રહ્યો છે.
અરે વાહ, પ્રભાવ ઉલટો વહેવા માંડે.
બરાબર. નવો કવિ જાણે પોતાના પુરોગામીનો પણ પૂર્વજ બની જાય. આ અંતિમ વિજય છે. બ્લૂમ કહે છે કે WB યેટ્સ કે વોલેસ સ્ટીવન્સ જેવા કવિઓ આ સ્તરે પહોંચ્યા હતા.
ખરેખર અદ્ભુત વિશ્લેષણ છે આ તો.
તો આ પુસ્તકમાંથી આપણે મુખ્ય કયા સંદેશા, કઈ વાતો ગાંઠે બાંધી શકીએ?
મને લાગે છે સૌથી પહેલી અને મહત્વની વાત, સર્જનાત્મકતા એટલે સંઘર્ષ. એ કોઈ શાંત આરામદાયક પ્રક્રિયા નથી. એ ઓળખ માટેની લડાઈ છે, જૂના સામે, પરંપરા સામે, પોતાના જ પુરોગામી સામે.
અને આ ફક્ત કળા સાહિત્ય પૂરતું નથી, ખરું ને?
બિલકુલ નહીં. બિઝનેસ હોય, વિજ્ઞાન હોય, રમતગમત હોય, જ્યાં પણ કંઈક નવું કરવું છે ત્યાં આ સંઘર્ષ દેખાશે જ. બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો, મૌલિકતા ખોટા અર્થઘટનમાંથી આવે છે. ઓરિજિનાલિટી એટલે શૂન્યમાંથી સર્જન નહીં, પણ જે છે એને નવી રીતે જોવું, એને તોડી મરોડીને પોતાનું બનાવવું.
સાચી વાત. આપણે ઓરિજિનલ વિચાર પાછળ પડીએ છીએ, પણ બ્લૂમ કહે છે કે ઓરિજિનાલિટી તો પરંપરા સાથેની આ કુસ્તીમાંથી જ જન્મે છે.
ત્રીજું શું?
ત્રીજું ભૂતકાળનો બોજ, પેલો ડર કે શ્રેષ્ઠ તો થઈ ગયું, હવે મારું શું. આ પછાતપણાનો અહેસાસ, બિલેટેડનેસ, આ લાગણી બહુ વાસ્તવિક છે, ખાસ કરીને યુવાનો માટે જેઓ સ્થાપિત ક્ષેત્રમાં પ્રવેશે છે.
એ બોજને ઓળખવો પડે, એની સામે લડવું પડે.
ચોક્કસ. ચોથો મુદ્દો, પ્રભાવ બહારનો નથી, અંદરનો છે. જે લોકો આપણને પ્રભાવિત કરે છે એ ખાલી બહાર નથી રહેતા, એ આપણા મનમાં વસી જાય છે. એમનો અવાજ આપણી અંદર ગુંજતો રહે છે.
એટલે આપણી અંદર જ એમની સાથે સંઘર્ષ ચાલતો રહે છે.
બરાબર. એ અવાજને સાંભળવો, સમજવો અને પછી એનાથી આગળ વધવું, એ જ સર્જકનું કામ છે.
અને છેલ્લે પાંચમું.
હા, આ બધું શા માટે, આટલો સંઘર્ષ શું કામ? કારણ કે મનુષ્યમાં અમરત્વની, પોતાની છાપ છોડી જવાની તીવ્ર ઈચ્છા હોય છે, વિસ્મૃતિ સામે જીતવાની મહત્વાકાંક્ષા, એ જ આ મજબૂત સર્જકોને ટકાવી રાખે છે.
બ્લૂમના વિચારો ખરેખર મનમાં ઉતરી જાય એવા છે. કેટલાક વાક્યો તો યાદ રહી જાય. થોડા એવા મુખ્ય વિચારો ફરી યાદ કરીએ.
હા, જેમ કે પહેલો વિચાર, મજબૂત કવિઓ વચ્ચે કાવ્યાત્મક પ્રભાવ હંમેશા પુરોગામીના ખોટા અર્થઘટન દ્વારા જ આગળ વધે છે. આ ફરી એ જ વાત પર ભાર મૂકે છે કે પરંપરાથી અલગ પડવું, એને પોતાની રીતે સમજવું, એ જ મૌલિકતાનો રસ્તો છે.
અને પેલું વાક્ય, કવિતા એ મનોવૈજ્ઞાનિક યુદ્ધભૂમિ છે જ્યાં સાચી શક્તિઓ વિસ્મૃતિ પર વિજય મેળવવા માટે સંઘર્ષ કરે છે. આ તો બહુ પાવરફુલ છે. સર્જન કરવું એ જાણે જીવનમરણનો ખેલ છે. ઓળખ અને અસ્તિત્વ દાવ પર લાગેલા છે.
બરાબર. વિસ્મૃતિ સામેની લડાઈ. અને ત્રીજો વિચાર, મજબૂત કવિઓ એકબીજાને ખોટી રીતે વાંચીને કાવ્યાત્મક ઇતિહાસ બનાવે છે. આનો અર્થ એ કે ઇતિહાસ કોઈ સીધી સરળ રેખા નથી, એ તો આવા સંઘર્ષો, આવા ખોટા વાંચનો અને એમાંથી જન્મતા નવા સર્જનોની આખી પ્રક્રિયા છે.
હા, અને પેલો વિરોધાભાસ પણ યાદ રાખવા જેવો છે. પ્રભાવની ચિંતા એ ફક્ત પ્રભાવિત થવાની ચિંતા નથી, પણ પૂરતા પ્રમાણમાં પ્રભાવિત ન થવાની પણ ચિંતા છે.
હા, આ બહુ ગહન વાત છે.
એટલે કે સર્જક ડરે છે કે ક્યાંક હું પરંપરા નીચે દબાઈ ન જાઉં, પણ સાથે એ પણ ડરે છે કે ક્યાંક હું પરંપરાથી એટલો દૂર ન જતો રહું કે સાવ અપ્રસ્તુત બની જાઉં.
બરાબર. આ બેલેન્સ, આ તણાવ, એ જ સર્જકનો પડકાર છે. અને જેમ આપણે શરૂઆતમાં કહેતા હતા, આ વિચારો ખાલી સાહિત્ય માટે નથી, આપણી આસપાસ રોજિંદા જીવનમાં પણ આ દેખાય છે.
હા, ચોક્કસ. જેમ કે સંગીત, ફિલ્મ, પેઇન્ટિંગ. આપણા ગુજરાતમાં જ કેટલાય નવા કલાકારો છે જે લોકસંગીત કે ગરબા જેવી પરંપરાને લે છે, પણ એમાં કંઈક પોતાનું ઉમેરે છે, એને નવો ઓપ આપે છે. એક પ્રકારનું સર્જનાત્મક ખોટું અર્થઘટન જ થયું ને.
ચોક્કસ. એ પરંપરાને જીવંત રાખવાની રીત પણ છે. એ જ રીતે બિઝનેસ અને સ્ટાર્ટઅપ્સમાં.
હા, એ કઈ રીતે?
કોઈ નવું સ્ટાર્ટઅપ આવે, એ શું કરે? એ જુએ કે જૂની મોટી કંપનીઓ શું નથી કરી રહી, ગ્રાહકોની કઈ જરૂરિયાત સંતોષાતી નથી, એટલે કે પૂરતી ટેસેરા, અથવા એ જૂની કંપનીની કોઈ પદ્ધતિમાં સુધારો લાવે, ક્લીનામેન, અથવા તો બિલકુલ નવી જ રીતે કામ કરે, ડિમોનાઇઝેશન.
બરાબર. ભારતમાં અત્યારે સ્ટાર્ટઅપ કલ્ચર આનું જીવતું જાગતું ઉદાહરણ છે. સ્થાપિતને પડકારીને નવું કરવું.
હા, અને વ્યક્તિગત વિકાસમાં પણ આ લાગુ પડે. આપણે આપણા કુટુંબ, આપણા વડીલો, ગુરુઓ પાસેથી શીખીએ છીએ, એમનો પ્રભાવ હોય છે.
પણ એક સમયે આપણે પોતાની રીતે વિચારવું પડે છે, પોતાની ઓળખ બનાવવી પડે છે.
બરાબર. એ પ્રભાવને સમજવો અને પછી એમાંથી પોતાનો રસ્તો કંડારવો, એ પણ એક પ્રકારનો સંઘર્ષ જ છે. આદર અને વ્યક્તિત્વ વચ્ચેનું સંતુલન.
અને શિક્ષણ અને સંશોધનમાં પણ.
ત્યાં પણ નવું રિસર્ચ હંમેશા જૂના જ્ઞાન પર આધાર રાખે છે. પણ સાચું યોગદાન ત્યારે થાય જ્યારે તમે ખાલી પુનરાવર્તન ન કરો, પણ સ્થાપિત સિદ્ધાંતોને પ્રશ્ન કરો, એની મર્યાદા બતાવો, એને નવી રીતે જુઓ.
આખી વાતચીત પછી મને જે સૌથી રસપ્રદ વાત લાગી એ છે કે જેને આપણે ભૂલ કે ખોટું અર્થઘટન માનીએ છીએ એ ખરેખર સર્જનાત્મકતા માટે જરૂરી છે, પોઝિટિવ છે. આપણે હંમેશા એમ સાંભળ્યું છે કે ગુરુ કહે એમ જ કરો, પણ બ્લૂમ કહે છે કે ના, સાચી પ્રગતિ તો એમની સાથે સંવાદ, ક્યારેક સંઘર્ષ કરવાથી થાય છે. આખી શીખવાની પ્રક્રિયાને જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ.
અને મને લાગે છે કે આ સંઘર્ષની વ્યાપકતા, એની યુનિવર્સાલિટી બહુ મહત્વની છે. આ ખાલી કોઈ મોટા કવિ કે કલાકારની વાત નથી. આપણામાંથી કોઈ પણ જે કંઈક નવું અર્થપૂર્ણ કરવા માંગે છે એ આ દબાણ આ ચિંતા અનુભવે જ છે. બ્લૂમનો સિદ્ધાંત આપણને એ સમજવામાં મદદ કરે છે કે મૌલિકતા ક્યાંય બહારથી નથી ટપકતી, એ તો પરંપરા સાથેના ઊંડા, જટિલ અને હા, ઘણીવાર સંઘર્ષમય સંબંધમાંથી જ પેદા થાય છે. અને એ સંઘર્ષથી ડરવાની જરૂર નથી, એને સ્વીકારીને એને સર્જનાત્મક રીતે ઉપયોગમાં લેવો એ જ કદાચ આગળ વધવાનો રસ્તો છે, એ જ નવા સર્જકનો હેતુ અને માર્ગ છે.
સાચી વાત. તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર, શું ક્યાંને એવો અનુભવ થયો છે કે કોઈના પ્રભાવ હેઠળ, પછી એ વ્યક્તિ હોય કે વિચારધારા, તમે દબાયેલા અનુભવો છો? અને જો હા, તો એ પ્રભાવની ચિંતામાંથી બહાર આવવા, પોતાની આગવી વાત કહેવા, તમે કેવા સર્જનાત્મક ખોટા અર્થઘટનનો ઉપયોગ કર્યો છે કે કરી શકો છો, વિચારવા જેવું છે ખરું ને?
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.